17 એક દિવસ સમી સાંજે ગાજીરાજ ચિંતાગ્રસ્ત ચહેરે રાજમહાલયમાં આમથી તેમ ટહેલી રહ્યા હતા. અકરાય ત્યારે ગાજીરાજને આંટા મારવાની ટેવ હતી. ગાજીરાજને પગલે પગલે અધિરાઈ દેખાઈ આવતી હતી. સામાન્ય રીતે અંતરનો ઉચ્ચાટ કોઈ જાણી ન જાય તે માટે સદાય જાગ્રત એવા ગાજીરાજ અત્યારે અકરામણની આગમાં તરફડતા હતા. ઓરડામાં મહારાણી સિવાય બીજું કોઈ ન હતું. મહારાજની ખિન્નતા જોઈ સરસ્વતી મૌન થઈ ગયા હતા. સરસ્વતી કંઈ વાત કરવા જાય તો ગાજીરાજનો ક્રોધ જવારામુખીની જેમ ફાટી નીકળવાની ભીતિ હતી. વાત એમ હતી કે 6 વર્ષનો વિશ્વરથ 2 ઘટિકા પૂરતો ફરવા ગયો હતો. તે 2 પ્રહર વીતવા છતાં પાછો ફર્યો નહોતો. સેનાપતિને અંગરક્ષકો સાથે હતા એટલે ભયની કલ્પના કરવાનું કારણ નહોતું. બાળક કોઈ કૌતુક જુએ તોય તેને સમયનું ભાન ન રહે એ સ્વાભાવિક હતું. પણ ઈશ્વર મા બાપના મન કંઈક એવા ઘડે છે કે કશું અમંગળ ન હોય છતાં એમને અમંગળની કલ્પના સૌથી પહેલી આવે છે. ગાંધીરાજે અંગરક્ષકોને સ્પષ્ટ સૂચના આપી રાખી હતી કે કુમારને લઈ જવા લાવવામાં સમયનો જરાય ફેર ન પડવા દેવો. એ સૂચનાને ઘોરીને પી ગયા હોય તેમ અંગરક્ષકો કે વિશ્વરથ ઘણો સમય વીતી જવા છતાં પાછા ફર્યા નહોતા. રાજવીના આદેશના અમલમાં પ્રમાદ સેવાય તે કેમ ચાલે? આદેશના અમલમાં પ્રમાદ એ ભરવાનું પ્રથમ ચિહ્ન છે. રાજ્યના વારસ પર જન્મથી જ ભય હોય છે. ભય ક્યાંથી, કઈ દિશામાંથી, ક્યારે આવી પડે તે કંઈ કહેવાય નહીં. સતત જાગૃતિ ન સેવીએ તો ફસાઈ જવાય. ગાદીરાજ ફસાઈ પડવા જરાય તૈયાર નહોતા. સરસ્વતીને પણ ફિકર થતી હતી પણ પતિનું ઉગ્ર સ્વરૂપ જોઈ તેઓ શાંત થઈ ગયા હતા. બાકી માતાને પિતા કરતાં અનેક ગણી વધારે પુત્રની ચિંતા હોય છે. વિધાતાએ પણ માતાનું દિલ વિશેષ કોમર કર્યું છે. ગાજીરાજની વ્યગ્રતા વધી રહી હતી. ત્યાં પ્રતિહાર ઉતાવળે પ્રવેશી નમન કરી ઊભો રહ્યો. કેમ? ગાજીરાજે મન પરનો બોજ છુપાવવા કડક સ્વરે પૂછ્યું. કુમારશ્રીનો પત્તો ખાધો? મહારાજ, પ્રત્યારે કહ્યું, કુમારશ્રી પધાર્યા. આવ્યો? ક્યાં છે? ગાદીરાજ પોતાની ઉત્સુકતા દબાવી ન શક્યા. પરભર રાજવી મટી પિતા બની ગયા. પ્રત્યારની હાજરીમાં તેમણે વિશ્વરથ માટે એક વચનથી સંબોધન કર્યું. એટલી તંગ એમની માનસિક પરિસ્થિતિ હતી. ચિંતા, ભય, ક્રોધ પ્રસંગે માનવ તેના અસલ સ્વરૂપમાં દેખાઈ જાય છે. નીચે છે, કપડાં બદલીને આપની પાસે આવશે, પ્રતિહારે કહ્યું. કપડાં બદલવાની શી આવશ્યકતા છે? કુમારને તાત્કાલિક મારી સમક્ષ ઉપસ્થિત કરો. ગાદીરાજ પુત્રને જોવામાં હવે પરનોય વિલંબ સહી શકે તેમ નહોતા. શિષ્ટાચારનો ખ્યાલ માત્ર તેઓ ભૂલી ગયા હતા. આમ તો કપડાં બદલવાની આવશ્યકતા ન હોય, પરંતુ પ્રતિહાર કંઈક સ્પષ્ટતા કરવા ગયો. કંઈ સમજે છે કે નહીં? મેં સ્પષ્ટ આદેશ કર્યો કે કુમારને જેવા હોય તેવા અહીં લાવો. પછી પરંતુ શું? કંઈ ગાજીરાજ વિશેષ કોઈ વાત સાંભળવા ન માંગતા હોય તેમ મુખ ફેરવી ગયા. પોતાની સ્પષ્ટ આજ્ઞા પછી પ્રતિહાર દલીલ કરવા બેસે એ તેમને ન રૂચ્યું. આ પ્રકારની ધૃષ્ટતા તેઓ ચલાવવા માંગતા નહોતા. જી આજ્ઞા. ગાદીરાજની પીઠમાંથી ટપકતા પ્રભાવથી અંજાતો હોય તેમ પ્રતિહાર પાછે પગલે ત્યાંથી જતો રહ્યો. નાના માણસો મોટાના પ્રભાવમાં સાચી વાત પણ નથી કરી શકતા. ક્યારેક શિષ્ટાચાર ત્રાસદાયક બની જાય છે. શિષ્ટાચારના આગ્રહી ગાદીરાજે મહારાણીને કહ્યું, હું વિશ્વરથની પ્રતીક્ષામાં અડધો થઈ જાઉં છું અને એ લોકો તેને કપડાં બદલવા લઈ જાય છે. મારો દીકરો થોડો મેલો હોય તો હું લાજી મરવાનો નથી. નિયમના ચોકઠામાં પુરાયેલા બાપડા સેવકો તેમાંથી બહાર કેમ નીકળી શકે? સરસ્વતીએ ગાદીરાજને માઠું ન લાગે તે રીતે મીઠી ટકોર કરી. થોડી વારે વિશ્વરથ પ્રવેશ્યો. પાછળ સેનાપતિ ભદ્રાક્ષની પ્રતિહાર હતા. વિશ્વરથ, તને શું થયું? સરસ્વતીને પુત્રના કપડા પર લોહીના ડાઘ જોઈ ઉદ્રેકપૂર્વક પૂછ્યું. તેમના વદન પર ફાર પડ્યાનો ભાવ હતો. કંઈ નથી મા, વિશ્વરથે કહ્યું. તારા વસ્ત્ર પર રક્તના ડાઘ ક્યાંથી? ગાદીરાજે પુત્રને નજીક લઈને તેને માટે મમતા ભર્યા હાથ ફેરવતા પૂછ્યું. પુત્રનો સ્પર્શ ન કરે ત્યાં સુધી તેમને નિરાશ થાય એમ ન હતી. મહારાજ, સેનાપતિ ભદ્રાક્ષ વચ્ચે બોલ્યા, ગાદીરાજ સમક્ષ વહેલામાં વહેલી તકે સ્પષ્ટતા કરવા તેઓ ઉત્સુક હતા. કહો, ગાદીરાજે ભદ્રાક્ષ તરફ ફરતા કહ્યું, કુમારસિંહની સંભાર આ રીતે રાખો છો? શું થયું? શું વાગ્યું? બે પ્રહર ક્યાં વિતાવ્યા? મારો આદેશ તમે ગોરીને પી ગયા? મહારાજ, અમે નગર બહાર નીકળ્યા અને અરણ્યમાં પ્રવેશ્યા ત્યાં કુમારશ્રીએ એક હરણ જોઈ તેના પર તીર છોડ્યું. તીર હરણના પગમાં વાગ્યું. ઘાયલ પગે હરણ નાઠું. કુમારશ્રીએ તેની પાછળ પોતાનો અશ્વ મારી મૂક્યો. એમને સમજાવવાનો સમય જ ન રહ્યો. ઘણી વારે હરણ સાંપટમાં આવ્યું ત્યારે એક કુબામાં પેસી ગયું. કુબાના માલિકને અમે કુમારશ્રીનો શિકાર આપી દેવા કહ્યું, પણ એ હરણ તેના છોકરાનું પારેલું નીકળ્યું. દસ્યુ છોકરાઓએ હઠ પકડી કે હરણ નહીં આપું. ક્ષુદ્ર દસ્યુની એટલી બધી હિંમત? ગાદીરાજ ગરજ્યા. અંતરમાં ગોરાઈ રહેલી ગર્જના જરા તક મળતા બહાર નીકળી પડી. મને પણ આશ્ચર્ય થયું. દસ્યુઓની ફાટ ઉતારવી પડશે. મેં દસ્યુઓને મારવાનો આદેશ આપ્યો. પેલો છોકરો હરણને નસાડી મૂકવા જતો હતો ત્યાં કુમારશ્રીએ અશ્વ પરથી કૂદકો મારી ગવાયેલા હરણને પકડી લીધું. એમાં કુમારશ્રીના કપડાં બગડ્યા. આવતીકાલે જ હું દસ્યુઓને દંડવા સૈનિકો મોકલવાનો છું. ભદ્રાક્ષે કહ્યું, આ ગંભીર પ્રસંગમાં પોતે જરાય બેદરકાર નથી રહ્યા તે બતાવવા ભદ્રાક્ષ મથ્યા. બરાબર છે, એ દસ્યુઓને અહીં જીવતા પકડી લાવજો. કુમારશ્રી સાથે અવિવેક કરવાનું ફળ એમને ત્રણ પેઢી પર્યંત યાદ રહી જાય તેવું આપશું. ગાદીરાજે સેનાપતિની વાતનું સમર્થન કર્યું. જેવી આજ્ઞા. કંઈ ભદ્રાક્ષ ગયા, પ્રતિહાર પણ ગયો. બેટા, જપાજપીમાં તમે કંઈ વાગ્યું નથી ને? સરસ્વતીએ પૂછ્યું. માતાનો જીવ તેમને બીજી બધી બાબત કરતાં પુત્રની સલામતીની વાત વધારે મહત્વની લાગી. નામાં જરાય વાગ્યું નથી. અને વાગે તોય શું? વિશ્વરથને માતા પિતાની ફિકર અનાવશ્યક લાગી. મારો તો જીવ અધર ચડી ગયો હતો. ગાદીરાજે નિરાતનો શ્વાસ લીધો. ચાલો હવે પિતા પુત્ર ભોજન કરી લો, સરસ્વતીએ કહ્યું. અને તમે? ગાદીરાજે પૂછ્યું. હું આવતીકાલે સૂર્યના દર્શન કર્યા પછી જમીશ, મહારાણીએ કહ્યું. કારણ? વિશ્વરથને સૂર્યને પગે લગાડ્યા પછી મોંમાં અન્ન મૂકવાનો મેં સંકલ્પ કર્યો છે. મહારાણી પણ માતા પહેલી છે હો? કંઈ ગાદીરાજ જરા મલકાયા. વિશ્વરથ, ભૂખ કેવી લાગી છે? સરસ્વતીએ વાતનો વિષય બદલ્યો. હું તો ભૂખ ભૂલી ગયો હતો, વિશ્વરથે કહ્યું. ત્રણેય ભોજનખંડ તરફ ઉપડ્યા. એક અઠવાડિયામાં સેનાપતિ ભદ્રાક્ષ 23 દસ્યુઓને પકડી લાવ્યા. વન્ય પશુને દોરડાથી બાંધ્યા હોય તેવા એ દસ્યુ આકુર વ્યાકુર લાગતા હતા. પોતાને કયા દોષ માટે પકડવામાં આવ્યા છે એની તેમને જાણ નહોતી. સાંકળથી બંધાયેલા દસ્યુ નીચી મુંડીએ હાર બંધ ચાલ્યા આવતા હતા. કેદી દસ્યો કોઈ જોણું હોય એમ કાન્યકુંભજના લોકો તેમને જોવા ટોરી મળતા હતા, કોઈ તેમના પર કાંકરા ફેંકતા, કાંકરો વાગે એટલું દસ્યું આત્મરક્ષણાર્થે હાથ ઊંચો કરવા જાય, પણ સાંકરમાં જકડાયેલા હાથ ઊંચો ન થઈ શકતો અને લોકો ખડખડાટ હસી પડતા. દસ્યુઓની નીચી મૂંડી વધારે નીચી થતી. સેનાપતિ ભદ્રાક્ષ મહાન વિજય કરીને આવ્યા હોય તેમ સૌની પાછળ છાતી કાઢીને ચાલતા હતા. જ્યારે પ્રસંગ મળે ત્યારે આર્યો દસ્યુને દાસોની આવી દશા કરતા, રાની પશુઓના શિકારની જેમ આ પણ આર્યોની રમત થઈ ગઈ હતી. માનવ માનવની વેદનામાંથી મનોરંજન મેળવતો હતો. બંધનયુક્ત દસ્યુઓને ગાધીરાજ સમક્ષ ખડા કરવામાં આવ્યા ત્યારે તેઓ હવામાં પાંદડું કંપે તેમ ભયથી થરથરતા હતા. જીવનથી હાથ ધોઈ નાખ્યા હોય એવા ભાવહીન તેમના ચહેરા બની ગયા હતા, જાણે જીવતા પ્રેત. મહારાજ ભદ્રાક્ષે વરીને વંદન કરતા કહ્યું, કુમારશ્રી, વિશ્વરત્ન અપરાધીઓને આપની સમક્ષ ઉપસ્થિત કરું છું, આપનો ન્યાય તોરો. દુષ્ટ દસ્યો, ગાજીરાજનો અવાજ ગાજી ઉઠ્યો, તમે કાન્યકુબજના કુમારશ્રીનું અપમાન કેમ કર્યું? કોણ કુમાર? એક વૃદ્ધ દસ્યુએ હાથ જોડી કરગરતો હોય તેમ પૂછ્યું. તેના સ્વરમાં આજીજી સિવાય બીજો કોઈ ભાવ નહોતો. કુમારશ્રીને ઓળખવાની પણ દરકાર નથી કરતા? ગાધીરાજે વૃદ્ધ દસ્યુની આજીજી પ્રત્યે ધ્યાન આપવાને બદલે તેનો કોઈ વિશેષ અપરાધ હોય તેમ કરડાઈથી પૂછ્યું. મહારાજ, અમે કદી અહીં આવ્યા નથી. કુમાર કદી અમારે ત્યાં આવ્યા નથી. પછી અમે તેમને કેવી રીતે ઓળખીએ? વૃદ્ધના સ્વરમાં કાકરુદી, છતાં તેની દલીલમાં તથ્ય હતું. સેનાપતિ, ગવાયેલું હરણ સોંપવાની આનાકાની કરનાર આ લોકોને લોકો જ હતા ને? ગાધીરાજે પૂછ્યું. ક્રૂરતા આચરવા છતાં તેઓ ન્યાયનો આચરો અર્ગો કરવા તૈયાર નહોતા. જગતના ન્યાયને નામે ઓછા અન્યાય નથી થયા. મહારાજ, ભદ્રાક્ષે ઠંડે કોઠે કહ્યું, બધા દસ્યુ એવા સરખા લાગે છે કે એમને ઓળખવાનું મુશ્કેલ છે. બધા ચીબા, બધા કાળા, પણ મને વહેમ છે કે પોતાના દોષમાંથી છટકી જવા આ ઉસ્તાદ લોકો અજ્ઞાનનો ઢોંગ કરે છે. ગરીબ ગાય જેવા દેખાતા આ દસ્યુઓ બડા પાજી છે. એમનો કોઈ ઢોંગ હું ચાલવા દેવાનો નથી. ગાધીરાજે કરડાઈથી કહ્યું, તેમને વિશેષ ચકાસણી કરવાની જરૂર ન લાગી. ભદ્રાક્ષે કહ્યું, એટલું બસ હતું. આ લોકોને ગુજરીમાં વેચી નાખું ને? ભદ્રાક્ષે પૂછ્યું. ના, એમની દૃષ્ટાના પ્રમાણમાં એ સજા ગણી હરવી થાય. ગાધીરાજના અવાજમાં ડંખ હતો. તો શું કરશું? આપણા મહાલયના વિશાળ ચોકમાં આ એક એક દસ્યુને બાણથી વિંધી નાખવાની સ્પર્ધા ગોઠવો. કાન્યકુબજની પ્રજાએ ઘણા સમયથી આવો તમાશો જોયો નથી. પ્રજાજનો પ્રેક્ષકો તરીકે હાજર રહે તેવા પ્રબંધ કરજો. ફરી કોઈ કાન્યકુબજના કુમારશ્રીની ઈચ્છા આડે આવવાની હિંમત ન કરે એવો છાકો બેસાડી દો. કુમારશ્રી માંગે તો ગવાયેલું હરણ શું ગવાયેલા માણસને પણ સોંપી દેવા પડે. એમાં આનાકાની કરે તે પહોંચી વરવા ગાજીરાજના હાથ પૂરતા લાંબા છે. તેની જગતને પ્રતીતિ થઈ જાય એવો કાર્યક્રમ ગોઠવજો. વર્ષો પર્યંત સ્મરણમાં રહે તેવો ભવ્ય કાર્યક્રમ ગોઠવવો જોઈએ. ગાધીરાજે બંદીવાન દસ્યુઓનો ન્યાય તોરી લીધો. જેમનો ન્યાય તોરાતો હતો તેમને કંઈ પૂછવાનું ગાધીરાજને જરૂરી ન લાગ્યું. ન્યાય તોરાયો તેથી ગાદીરાજ પ્રસન્ન થયા. જી આજ્ઞા. કહી ભદ્રાક્ષ બંદીવાનોને લઈને ગયા. બહુ ઓછા પ્રયત્ને પોતે મહારાજની પ્રસન્નતા મેળવી શક્યા તેથી ભદ્રાક્ષ સંતુષ્ટ હતા. પૂરા બે દિવસ એ કમ ભાગીદસ્યોના સમૂહ શિકારની પૂર્વ તૈયારીમાં ગયા. નાગરિકો, રાજપુરુષો, રાજકુટુંબ આ વધ સ્પર્ધા જોવા હાજર રહેવાના હતા, એટલે બેસવાની પૂરતી વ્યવસ્થા કર્યા વિના છૂટકો નહોતો. ક્રૂરતાના નગ્ન પ્રદર્શન દ્વારા રાજ્ય સત્તાનો પ્રભાવ પાડવાનો હતો, એટલે તૈયારીમાં કશી કમી ના રહે તે ચાલે તેમ નહોતું. લોકો મુગ્ધ થઈ જાય, સ્તબ્ધ થઈ જાય એ રીતે અસહાય દસ્યુઓની કતલ કરવાની હતી. વર્ષો પર્યંત યાદ રહે તેવી રીતે આ દસ્યુ વધનો પ્રસંગ યોજવાનો હતો. વધ સ્પર્ધાને દિવસે રાજમહાલયના ચોકમાં ચાર ઘડી પહેલાથી લોકો ઉભરાવવા લાગ્યા. મેળામાં જતા હોય તેમ લોકો બની ઠણીને આવ્યા હતા. કોઈ ઉત્સવનો પ્રસંગ હોય એમ એકમેકના ખબર અંતર પૂછતા હતા. દસ્યુઓ પણ માણસ છે અને તેમને પણ સુખ દુઃખની લાગણી હોઈ શકે તેવો વિચાર ત્યાં કોઈ કરતું ન હતું. દસ્યુઓના પાંજરા ચોગાનમાં લાવ્યા ત્યારે લોકોએ તેમના તરફ જંગલી જાનવરોને જોતા હોય તેવા ભાવપૂર્વક જોયું. વધ સ્થાને ખડા કરવામાં આવતા એ હદભાગી માનવીઓને સ્થાને પોતે હોય તો શું થાય એનો વિચાર સરખો કાન્યકુબજના રંગીલા નગરજનોને આવતો ન હતો. ધીમે ધીમે રાજપુરુષો આવતા ગયા. લોકોને તેમની ઓળખાણમાં બહુ રસ પડ્યો. છેલ્લે રાજકુટુંબ આવ્યું. રાજકુટુંબમાં તો ત્રણ સભ્ય હતા, ગાદીરાજ, સરસ્વતી અને વિશ્વરથ, પણ તેમના અનુચરોનું વૃંદ બહુ મોટું હતું. લોકોએ રાજકુટુંબને હર્ષનાદથી વધાવ્યું. વિશ્વરથના જન્મ પછી આ પ્રથમ નરિષ્ઠ હોવાથી લોકો તેને મોટો હર્ષનાદોથી વધાવતા હતા. સેનાપતિ ભદ્રાક્ષે નાનું એવું પ્રવચન કરી દસ્યુઓને તેમની દુષ્ટતાની શિક્ષા થાય છે એમ કહ્યું. પછી દસ્યુઓને વિંધવાની સ્પર્ધામાં ઉતરનારની નામાવલી રજૂ કરી. જે હરીફ ઓછામાં ઓછા બાણથી દસ્યુને યમસદન પહોંચાડશે તેને વિજય પદમાં અર્પણ કરવામાં આવશે એમ કહ્યું. અંતે હરીફાઈના નિયમોની સ્પષ્ટતા કરતા ઉમેર્યું કે દરેક દસ્યુને ગોર ગોર ફરતા પાંજરામાં છૂટો મૂકવામાં આવશે. આવનાર બાણના ગામાંથી છટકવાની તેને છૂટી રહેશે. દસ્યુ મરે નહીં ત્યાં સુધી સ્પર્ધામાં ઉતરનારે ઉપરા ઉપરી બાણ મારવાના રહેશે. સેનાપતિ ભદ્રાક્ષની ઘોષણા સાંભળી મેદની શાંત થઈ ગઈ. ચોકમાં હજારો માણસો એકત્રિત થયા હોવા છતાં સરી પડે તો પણ સંભળાય એટલી શાંતિ પ્રવર્તી રહી. માનવ શિકારની સ્પર્ધા જોવા નગરજનો તલપાપડ હતા. થોડી વારે સૈનિકોએ એક દસ્યુને મોટા પાંજરામાંથી બહાર કાઢી ફરતા પિંજરા તરફ ધકેલ્યો. અમને શા માટે મારો છો? દસ્યુએ કાલાવાલા કર્યા. અમે કોઈનું બુરું કર્યું નથી, અમે પણ તમારા જેવા જ માણસો છીએ. અમારે પણ ભાઈ ભાંડો પુત્ર પરિવાર છે, અમને નિર્દોષને મારો માં મારો માં. ચોમેર પ્રવર્તી શાંતિમાં સૌ પ્રજાજનો દસ્યુની કાકલુદી સાંભળી શક્યા. લોકો આવી વાત સાંભળે તે ઠીક નહીં એમ વિચારી ભદ્રાક્ષ ગર્જ્યા, સૈનિકો દસ્યુઓના મોં બંધ કરી દો, એમને મોંએ ડૂચા મારો. તેમનો બકવાટ સ્પર્ધાની મજા મારી નાખે છે. દસ્યુઓને મોંએ ડૂચા મારવામાં આવ્યા. વેદનાનો આર્તનાદ કોઈ સાંભળે નહીં તેવો બંદોબસ્ત કરવામાં આવ્યો. પહેલો દસ્યુ ફરતા પિંજરામાં ધકેલાયો એટલે સેનાપતિ ભદ્રાક્ષ હાથમાં ધનુષ બાણ લઈને પચમાં આવ્યા. સ્પર્ધાના પ્રથમ હરીફ ભદ્રાક્ષ હતા. લોકો જોઈ રહ્યા. સેનાપતિનું પહેલું બાણ દસ્યુએ છટકાવ્યું, પણ પહેલા બાણની પાછળ જ વિદ્યુત ગતિએ આવી પહોંચેલા બીજા બાણે દસ્યુ મર્મસ્થાન વિંધી નાખ્યું. બીજા બાણે દસ્યુ યમસદન પહોંચી ગયો. પહેલા બાણ અને બીજા બાણ વચ્ચેના ક્ષણાર્ધના ગારામાં દસ્યુના મુખ પર જે ભાવ દેખાયા એ દ્રશ્ય ત્રાસજનક હતું, પણ એવું ઝીણું નિરીક્ષણ કરવાની ત્યાં કોને પડી હતી. એક પછી એક દસ્યુને ફરતા પિંજરામાં મૂકતા ગયા અને વિજય પદ્માના ઉમેદવારો પંચાંગણમાં આવીને તેમના પર બાણો છોડતા ગયા. ઓછામાં ઓછા બાણ ભદ્રાક્ષને છોડવા પડ્યા હતા, કોઈ કોઈ હરીફને તો 10 બાણ છોડવા પડ્યા. દસ્યુ બાણમાંથી છટકી જતો ત્યારે કોઈ વાર મેજની હસી પડતી અને વિજય પદ્માનો હરીફ શરમાઈ મરતો. કોઈ કોઈ હરીફના બાણ ફરતા પિંજરાના સરિયા સાથે અથડાઈને પાછા પડતા. આવું થતું ત્યારે હરીફને મેદાન છોડી નાસી જવું પડતું. 14 દસ્યુઓ મરણ શરણ થયા પછી 15મો વારો ગાંધીરાજ સાથે પોતાની નિર્દોષતાની રક્ષક કરી હતી તે વૃદ્ધ દસ્યુઓનો આવ્યો. તેને ફરતા પિંજરામાં મૂક્યો. મોએ ડૂચો તો હતો, સ્પર્ધાનો હરીફ પટાંગણમાં નિશ્ચિત સ્થાને જતો હતો. ત્યાં ગાંધીરાજની પડખે બેઠેલો વિશ્વરથ ઊભો થઈ ગયો. કોઈને કંઈ સમજાય તે પહેલાં વિશ્વરથ ધનુષ બાણ લઈને આગળ વધ્યો. આવી માનવીના જીવનનો જુગાર ખેલતી સ્પર્ધામાં 6 વર્ષનો બાળક સો ભાગ લેવાનો હોય, પણ વિશ્વરથને કોણ જાણે કેવું એ તાન ચડ્યું કે પોતાના ધનુષ બાણ સાથે ટપટપ કરતો ઝડપભેર પટાંગણમાં ઉતરી આવ્યો. લોકો કુમાર વિશ્વરથને અને તેના હાથમાં સોંપતા ધનુષ બાણને જોઈ રહ્યા. આટલા નાના કુમાર કાન્યકુંભજના મહાન સેનાપતિના હરીફ હોઈ શકે એ વિચારમાંથી નગરજનો મુગ્ધ થઈ ગયા. સૌએ મનમાં વિચાર્યું, નાનું તોય સિંહનું બાળ. વિજય પદ્મના નિશ્ચિત હરીફ પહેલા વિશ્વરથ પટાંગણના સ્થાને પહોંચી ગયો. પોતાનું સ્થાન નક્કી કરી તેને ધનુષની પણછ ચડાવી ભાથામાંથી તેણે બાણ પસંદ કર્યું. વિશ્વરથે બાણ માર્યું તે સિદ્ધ વૃદ્ધ દસ્યુના મર્મસ્થાન પર વાગ્યું. મોએ ડૂચો હોવા છતાં ડોસા ચીસ પાડી ઉઠ્યા, પણ એ તરફડ્યા નહીં. એક ચીસ સાથે તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. રાજવૈદ્યક દસ્યુ મૃત્યુ પામ્યો હોવાની જાહેરાત કરી છે. 6 વર્ષના છોકરાએ કોઈ નહોતું કરી શક્યું તેવું કરી બતાવ્યું. લોકો એટલા આશ્ચર્યચકિત થઈ ગયા કે કુમારના વિરલ પરાક્રમને બિરદાવવાનો પણ તેમને ખ્યાલ ન રહ્યો. વિશ્વરથ તરત પાછો ફર્યો. પટમાં ઉતરતી વખતે વિશ્વરથના પગલામાં જે ચાપલ્ય હતું તે પાછા ફરતા ઓસરી ગયેલું લાગ્યું. એક જ બાણથી વૃદ્ધને મારી નાખવા બદલ વિશ્વરથની છાતી ફૂલાવી જોઈતી હતી. તેને બદલે તેના પગલા લથડતા હતા. નીચે મોએ તે ગાદીરાજ પાસે જઈ બેસી ગયો. દસ્યુને મારવામાં પોતે કોઈ પરાક્રમ કર્યું હોય એમ વિશ્વરથને ના લાગ્યું. દસ્યુ ડોસાની દબાયેલ ચીસે તેના અંતરને હચમચાવી મૂક્યું. એ ચીસ વિશ્વરથને ગમી નહોતી. વૃદ્ધ દસ્યુની એક કારમી મૃત્યુ ચીસ તીવ્ર સૂર હોય તેમ વિશ્વરથના અંતરમાં ઊંડાણમાં ખૂંચવા લાગી. મર્મભાગમાં ખૂંચતી એ સૂલની વેદના ન સમજાય તેવી છતાં આકરી હતી. વિશ્વરથને ભય લાગ્યો ન હતો. એક જ બાણથી દસ્યુને પૂરો કરવા બદલ વિશ્વરથની જગ્યાએ બીજું કોઈ પણ હોત તો ગૌરવ લેત, પણ વિશ્વરથના મનમાં કંઈક ખોટું થયું એવો ભાવ ઘોરાવા લાગ્યો. દિલનો આવો વલોવાટ 12 વિશ્વરથે પહેલી વાર અનુભવ્યો. ખોટું થયું, ખોટું થયું એવો કોઈ નાદ તેના અંતરમાં ગુંજવા લાગ્યો. વિશ્વરથ પછી બીજા હરીફો પણ આવ્યા. ઘણા ખરાએ એક એક દસ્યુને પૂરો કર્યો, પણ વિશ્વરથ સિવાય બીજું કોઈએ એક જ બાણથી દસ્યુને યમસદન ન પહોંચાડી શક્યું. ફરતું પિંજરું અને છૂટો દસ્યુ નિશાનબાજી મુશ્કેલ બનાવતા હતા. ખુદ સેનાપતિ ભદ્રાક્ષને બે તીર છોડવા પડ્યા હતા અને અન્ય કેટલાક જાણીતા હરીફોના પણ નિષ્ફળ જતા જોયા. ત્યારે લોકોને પોતાના બાળકુમાર વિશ્વરથની સિદ્ધિનો સાચો ખ્યાલ આવ્યો. વિશ્વરથની સિદ્ધિ સરળતા પાછળની મહત્તા તેમને ત્યારે સમજાઈ. પદ્મ વિજેતા તરીકે કુમાર વિશ્વરથનું નામ ઘોષિત થયું ત્યારે સમગ્ર મેદનીએ એક અવાજે વિશ્વરથનો જય પોકાર્યો. ગાદીરાજની છાતી ફાટ ફાટ થતી હતી. સરસ્વતીનું હૈયું પણ પુત્રનું પ્રાવીણ્ય જોઈ હેલે ચડ્યું હતું. લોકો કુમારના નામનો જય બોલાવતા તારીઓના નાદ ગજવતા હતા. પણ આ શું, કુમાર વિશ્વરથ પદ્મ લેવા આગળ ના આવે? લોકો ડોકા ઊંચા કરી કરીને જોવા લાગ્યા. જયનાદ અને તારીઓના ગડગડાટ એકાએક બંધ પડી ગયા. બેટા, ગાદીરાજે ધીમે સ્વરે કહ્યું, મહામંત્રીને હાથે વિજય પદ્મ સ્વીકારી લે, મારે કાંઈ નથી જોઈતું. વિશ્વરથે નીચું જોઈ રહ્યો. કારણ કાંઈ નહીં, મારે નથી જોતું. કંઈ વિશ્વરથ બેઠો હતો ત્યાંથી પાછો હટી ગયો. પદ્મ પ્રદાન કેમ નથી થતું? લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. ત્યાં ખુદ ગાદીરાજે સૌને વિસર્જનનો આદેશ આપી દીધો. કોઈને કાંઈ સમજાયો નહીં. વિજય પદ્મ વિશ્વરથને બદલે સેનાપતિ ભદ્રાક્ષે સ્વીકારી લીધું હતું. રાજકુટુંબ ઉઠીને જતું રહ્યું એટલે લોકો પણ ધીમે ધીમે ઊંચે સાદે વાતો કરતા ઘર તરફ વર્યા. આજ ભારે મજા આવી એ તેમની વાતોનો મુખ્ય ધ્વનિ હતો. કુમારને શું થયું એ પ્રશ્ન પણ તેઓ અંદર અંદર વારંવાર પૂછતા હતા. 19. બેટા, મહારાણી સરસ્વતીએ રાતે વિશ્વરથને એકાંતમાં પૂછ્યું, આજની સ્પર્ધામાં તમે એકાએક રસ કેમ આવ્યો ને તે એકાએક ઉડી કેમ ગયો? માં, બાણ મારવાની સાચી રીત બાણાવરી કેમ ભૂલી જતા હશે? એટલે તું હરીફાઈમાં વચ્ચે કૂદી પડ્યો? હા. પછી વિજય પદ્મ કેમ ન લીધું? માં, વિશ્વરથે માતાના પ્રશ્નનો ઉત્તર આપવાના બદલે પોતાના મનમાં ઘોરાતી વાત પૂછી. મરતો માણસ આવી ચીજ કેમ પારતો હશે? તને ભય લાગ્યો? સરસ્વતીએ વિશ્વરથને પડખામાં લીધો. ના માં, ભય નહીં, આંચકો લાગ્યો. મેં એ ડોસાનું શું આંચકી લીધું? વિશ્વરથ સમજવા માંગતો હતો. તેની વયના હિસાબે વિશ્વરથનો આ પ્રશ્ન ઘણો ગંભીર હતો. બેટા વિશ્વરથ, એવા વિચાર ન કરીએ. તારે તો રાજ કરવાનું છે. યુદ્ધ થાય તેમાં અનેક માનવીઓને મારવા પડે. સરસ્વતી પુત્રના પ્રશ્નનો ઉત્તર દેવાને બદલે તેને રાજરીત સમજાવવા બેઠા. આમ જ વિશ્વરથને રાજરીત સમજવા કરતાં પોતાના મનનું સમાધાન મેળવવામાં વિશેષ રસ હતો. ના, થોડો ફેર હોય ત્યાં સામસામા લડવું પડે. સરસ્વતીએ પુત્રને યુદ્ધનો ખ્યાલ આપ્યો. એ જોવું પડશે. આ તો ન ગમ્યું. વિશ્વરથે માણસને મારી નાખવાની વાત પ્રત્યે ઇતરાજી દર્શાવી. શું ન ગમ્યું? ગાદીરાજે પ્રવેશતા પૂછ્યું, વિજય પદ્મ લેવાનું? વિશ્વરથ મૌન રહ્યો. પુત્રને બદલે સરસ્વતીએ વાતોનો તાંતણો પકડી લેતા કહ્યું, તમને યાદ છે નાનપણમાં સત્યવતીને એક યર મરે તે ન ગમતું. એક જીવડું મરી ગયું હોય તો તે કેવી ઉદાસ થઈ જતી. એ દીકરી હતી. સત્યવતીને એના સ્વભાવ જોગું જ સાસરું મળ્યું. ગાદીરાજે કહ્યું, વિશ્વરથને મારે એવો નથી કરવો. વિશ્વરથની હાકે ત્રિભુવન ધ્રુજવા જોઈએ. વિશ્વરથનું પરાક્રમ તમે આજે ન જોયું? જોયું, રાજી થયો, પાછળથી શું થઈ ગયું? ગાદીરાજે પુત્રને બરડે હાથ ફેરવતા પૂછ્યું. હોય, છોકરું છે, એના મનમાં હજાર વાતના તરંગ ઉઠતા હશે. હવે તમને એક વાત પૂછું. પુત્રના મનોરાજ્યમાં ડોક્યું કરી ચૂકેલા સરસ્વતીએ કુશળતાપૂર્વક વાતનો વિષય બદલાવ્યો. પૂછો, ગાદીરાજે કહ્યું. કહો તો ખરા, તમને શું થઈ ગયું છે? સરસ્વતીએ ફરિયાદ કરતા હોય તેમ કહ્યું. ફરિયાદનો દેખાવ કરવા છતાં એ સ્વરમાં ભારે ભારો ભાર સ્નેહ ભર્યો હતો. ઘણી વાર માનવ આનંદની વાત ઠપકાને સ્વરૂપે કહે છે. મને તો કાંઈ થયું નથી, તમને કાંઈ દેખાય છે? ગાદીરાજે પત્નીના ઠપકાની પાછળની મમતા પારખી. પુત્ર પાછળ એવા ગેલા થયા છો કે વર્ષોથી દીકરીને યાદ કરવાનું ભૂલી ગયા છો. લગ્ન પછી સત્યવતીને એકવાર પણ અહીં બોલાવી કેમ નથી? સરસ્વતીએ ભારેખમ વદને ઠપકો દીધો. એ કોનો દોષ? ગાદીરાજે મીઠું મલકાતા કહ્યું. પરણેલી પુત્રી પિયર ના આવે તેમાં પિતા કરતાં માતાનો દોષ વિશેષ ગણાય. મારે દોષિત રહેવું નથી. આવતીકાલે જ સત્યવતીને તેડવા રથ મોકલું છું. સરસ્વતીએ કહ્યું. માતા દીકરીને ભૂલ્યો નહોતા, પરંતુ સરસ્વતીના મનમાં ભય હતો. જમદગ્નિ વિશ્વરથ કરતાં ઉતરતો હશે તો પોતે પુત્રીને મોં કેમ બતાવી શકશે? આવી આશંકામાં વર્ષો વીતી ગયા હતા. વાત એટલી અંગત અને ગુપ્ત હતી કે તે કોઈને કહી શકાય તેમ નહોતી. ભલે, ગાદીરાજે સંમતિ દર્શાવી. ઋચિકજીને પણ ભારપૂર્વક સાથે આવવા જણાવજો. ઋષિ આશ્રમની વ્યવસ્થાનું બહાનું કાઢે તે નહીં ચાલે. ઋચિકજી ન આવવાના હોય તો સરસ્વતી પણ ન આવે, આવે તો દીકરી જમાઈ બંને આવે. આપણને દીકરી અને જમાઈ વચ્ચે ભેદ કરવાનું પસંદ નથી. બંનેને બોલાવવામાં અને ભાણે જમદગ્નિને નહીં કે? એ તો હોય જ ને. ગાદીરાજ હસી પડ્યા. વિશ્વરથ થોડા દિવસમાં બહેન આવશે. સરસ્વતીના કંઠમાં ઉત્સાહનો રણકો હતો. બહેન વાતો તો રોજ કરે છે, પણ બહેનને કદી બોલાવતી નથી. બોલાવ ને, મારે બહેન જોવી છે. વિશ્વરથે લાડ કર્યું. પછી ભાણેજ સાથે લડીશ નહીં ને? માતા જાણે પુત્રને આગળથી બાંધી લેતા હતા. તને હું લઢકણો લાગું છું? ના રે, મારા વિશ્વરથને લઢકણો કોણ કહે? સરસ્વતીએ કહ્યું. કોઈ માતાને પોતાનો પુત્ર કદી લઢકણો લાગ્યો છે? સરસ્વતી અને સત્યવતી 6-7 વર્ષે મળ્યા ત્યારે માતાએ એકાંતમાં સૌથી પહેલાં કહ્યું. હાશ, હવે નિરાશ થઈ. આટલા દિવસ મારા મન પર ભાર હતો. શેનો ભાર? સત્યવતીએ સરળતાપૂર્વક પૂછ્યું. યજ્ઞપ્રસાદના પડ્યાની અદલા બદલીની વાત તે ભૂલી ગઈ હતી. આપણે કેવું કર્યું હતું? મહર્ષિ ભૃગુદેવની આજ્ઞા કોરે મૂકીને પ્રસાદની અદલ બદલ કરી. તેનું પરિણામ શું આવ્યું હશે તેનો મને સતત ઉચ્ચાટ રહ્યા કરતો. સરસ્વતીએ સરળતાપૂર્વક પોતાની ભૂલ તાજી કરી. અને હવે જમદગ્નિને જોઈ મને નિરાશ થઈ. વિશ્વરથથી ચડે તેવો છે. ઊંચો, ગૌર, સુદઢ, બધી રીતે વિશ્વરથથી ચડિયાતો છે. સરસ્વતીના સ્વરમાં ઈર્ષા નહીં, સંતોષનો ભાવ નીતરતો હતો. માં, હવે અદલા બદલા કરવા છે? સત્યવતીએ મરમારું હસી. ના રે, જે છે તે સારું છે. સરસ્વતી મસ્કેરીમાંય વિશ્વરથને જતો કરવા તૈયાર નહોતા. માં, ભગવાન ભૃગુએ કશો અન્યાય નહોતો કર્યો, એની તો તને પ્રતીતિ થઈ ને? સત્યવતી ગંભીર થઈ ગઈ. અન્યાય ભૃગુજીએ નહીં, મેં તને કર્યો તો. માતા શરમથી નીચું જોઈ ગયા. માં, એ બધું ભૂલી જા. કોઈએ કોઈને અન્યાય કર્યો નથી. વિધાતાએ ધાર્યું હતું એ થયું. આ વાત કાયમને માટે અંતરમાં દાટી રાખજે. કોઈ ત્રીજી વ્યક્તિને કાને આ વાત ન જવી જોઈએ. પોતાનું દુસાહસ આટલી સરળતાથી પાર પડશે એવી સરસ્વતીને કલ્પના નહોતી. માં, મેં તો જમદગ્નિના પિતાને બધી વાત કરી છે, સત્યવતીએ કહ્યું. આ કબૂલાત કરતા તેના વદન પર કશો સંકોચ નહોતો. ઋચિકને માતાના આશ્ચર્યની અવધિ ન રહી. હા, હું તેમનાથી કશું છુપાવતી નથી. પછી જમાઈ ગુસ્સે થયા? ના માં, હું અકરાતી હતી. તેમાં તેમણે ઉલટી મને ધરપત આપી. આ ઋષિઓ ઓળખવા જેવા છે, તેમની બધી ગણતરીઓ દુન્યવી બાબતોથી પર ચાલે છે. સત્યવતીએ ગૌરવભેર કહ્યું. હવે તો ઋષિના ગૌરવની તે પણ ભાગીદાર હતી ને, પણ તેમને માઠું તો લાગ્યું હશે. એમાં તમે આટલા વર્ષથી અહીં આવતા નહોતા? સરસ્વતી ઋચિકને પોતાના ગજથી માપવા મથ્યા. તે અમને બોલાવ્યા ક્યારે? વૃથા અમારો દોષ કેમ કાઢે છે? સત્યવતી સૌ સારું, જેનું છેવટ સારું. મામા ભાણજને જોઈને માત્ર મારી નહીં, સૌની આંખો ઠરી. મારા મનનો વસવસો માત્ર દૂર થઈ ગયો. સરસ્વતીએ નિરાશનો શ્વાસ લીધો. પુત્રીએ દોષનો ટોપલો પોતા પર ઢોર્યો, એ પણ તેમને ગમ્યું. વિશ્વરથ અને જમદગ્નિ પ્રથમ પરિચયે પાકા મિત્રો બની ગયા. વિશ્વરથ જમદગ્નિને બધું બતાવવા ઉત્સુક હતો. પોતાનો ખજાનો તેની સમક્ષ ખોલતા તેને આનંદ આવતો હતો. જમદગ્નિ વિશ્વરથે કહ્યું, આ મૃગચર્મ મેં મારેલા હરણનું છે. હરણને મારવું શા માટે પડે? હું તો આશ્રમમાં રોજ હરણ સાથે રમું છું. જમદગ્નિએ સરળતાપૂર્વક કહ્યું, પ્રાણીને મારવાની વાત તેને માટે નવી હતી. તમે જોઈને હરણ નાસી ન જાય? નાશે શા માટે? એક હરણનું બચ્ચું તો મારા હાથમાંથી કૂંપરો ખાય છે, એને ખવડાવવાની બહુ મજા આવે. હં, જમદગ્નિને મન પ્રાણીઓનું અને પોતાનું એવા બે જુદા અસ્તિત્વ નહોતા. વિશ્વરથને પર હરણ મારવા કરતાં હરણ પારવાની વાત ચડિયાતી લાગી. તેના અંતર્મન સાથે આ વાતનો મેર બાજતો લાગ્યો. રાજમહાલયના ઉદ્યાનના સ્નાન કુંડમાં નાહવા પડ્યા ત્યારે મામા ભાણેજને બહુ મજા પડે. સ્નાન હંમેશા સ્ફૂર્તિદાયક છે. સમૂહ વડિયા સાથે સ્નાનનો આનંદ ઓર હોય છે. કુંડમાં નાહવાની બહુ મજા આવી. હં, જમદગ્નિએ નાહીને શરીર લુચતા કહ્યું. આશ્રમમાં આવો કુંડ છે? વિશ્વરથે પૂછ્યું. ના, કુંડ નથી, પણ નદી છે. પણ એના ઊંડા પાણીમાં પિતાજી મને એકલો નાહવા નથી જવા દેતા. નાહીને મામા ભાણેજ ઉદ્યાનમાં ફરતા હતા ત્યારે વિશ્વરથે કહ્યું, આ આંબો મારો જન્મ થયો ત્યારે પિતાજીએ વાવ્યો હતો. કેવડો મોટો થઈ ગયો છે? કેરી આવે છે? ના, મારી કહે છે કે આ આંબામાં ઓણ કેરી આવશે. આશ્રમમાં આંબા છે? હા, આશ્રમમાં આંબા છે. બોરડીએ છે. મને બોરડી બહુ ગમે છે. મને બોર બહુ ભાવે છે. મને તો ફર ફૂલ ખાવા કરતાં ધનુર્વિદ્યામાં બહુ રસ પડે છે. વિશ્વરથે કહ્યું, મને પિતાજી સૂર્ય ચંદ્ર ગ્રહોની ગતિનું ગણિત શીખવે છે. એમાં બહુ મજા પડે છે. રોજ આકાશમાં ગણિતના દાખલા દેખાય. જમદગ્નિએ કહ્યું, તેને મન ગણિત બોજો નહીં, મનનો આનંદ હતો. વિશ્વરથે જમદગ્નિને રાજમહાલયના પાળેલા પશુ પક્ષીઓનો પરિચય કરાવ્યો. જમદગ્નિએ જંગલમાં વિચરતા પશુ પક્ષીઓની ખાસિયતોની વાત કરી. વિશ્વરથે નામ પણ ન સાંભળ્યા હોય તેવા પક્ષીઓ જમદગ્નિએ ભાર્ગવ આશ્રમની વૃક્ષરાજીમાં કિલોલતા જોયા હતા. મુક્ત છતાં એ પક્ષીઓ આશ્રમવાસી જેવા થઈ ગયા હતા. વિશ્વરથ હજી સુધી સમાન ભાવે મિત્ર થઈ શકે તેવું કોઈ મળ્યું ન હતું. તેની સાથે કુમાર તરીકે વાતો કરનારા સ્વાભાવિક ન રહી શકતા. જમદગ્નિની વાતોમાં વિશ્વરથે પહેલીવાર સ્વાભાવિક મૈત્રીનો રણકો જોયો. વિશ્વરથ કૃત્રિમતાથી અર્ઘો રહેતો સ્વાભાવિકતા તેને આકર્ષતી. મામા પાસેથી ધનુષ બાણ લઈ જમદગ્નિએ થોડા નિશાન આંટી દીધા, પરંતુ વિશ્વરથમાં બાણ મારવાની જે છટા અને ફાવટ હતી તે જમદગ્નિમાં નહોતી. જમદગ્નિ, આટલા વર્ષમાં તું કોઈ વાર કેમ આવ્યો ન હતો? હવે દર મહિને આવજે, તમે તેડવા હું રથ મોકલાવીશ, આપણને બહુ મજા પડશે. વિશ્વરથે જમદગ્નિ સાથે કરાર કરતો હોય તેમ કહ્યું, હવે મારાથી આશ્રમ છોડીને બહાર નહીં નીકળાય. જમદગ્નિએ કહ્યું, કાં? થોડા સમયમાં મને સાતમું વર્ષ બેસશે, પછી મને જનોઈ આપશે અને મારો અભ્યાસ શરૂ થશે. તારી સાથે મને જનોઈ દઈ દે તો? વિશ્વરથ જમદગ્નિને સાથે રહેવા ઉત્સુક હતો. તો આપણે બંને આશ્રમમાં સાથે રહીએ અને ભણીએ. જમદગ્નિને પણ મામા ગમ્યા હતા. એમ જ કરવું છે, હું પિતાજીને વાત કરીશ. વિશ્વરથે કહ્યું, હા મામા, એમ કરો, અમારા આશ્રમમાં જ આવજો, આપણને બે સાથે ભણવાની મજા પડશે. જમદગ્નિને પણ રાજકુમાર મામાની સાથે રહી અવનવું કરી બતાવવાની ઈચ્છા થઈ આવી. જમદગ્નિ સાથે વિશ્વરથનો સમય એટલો આનંદમાં જતો હતો કે તેની સાથે રહેવાનો મળે તો તે એ ઘડીએ જ જનોઈ પહેરી લેવા તૈયાર હતો. વહેલી મોડી જનોઈ પહેરવી તો છે જ, પછી મોડું શા માટે કરવું? પિતાજી, વિશ્વરથે વર્તે દિવસે ગાધીરાજને કહ્યું, મારે જનોઈ લેવી છે, તારા ઉપનયન સંસ્કારને હજી વાર છે. ગાધીરાજે કહ્યું, જમદગ્નિને જનોઈ દેવાના છે તો મને કેમ નહીં? વિશ્વરથના સ્વરમાં હઠનો ભાવ હતો. પિતા સમક્ષ આવી હઠ તે ભાગ્ય જ કરતો. જમદગ્નિ બ્રાહ્મણ છે અને તું ક્ષત્રિય છે, એટલી ખબર નથી? ગાધીરાજ કોઈ સનાતન સત્ય ઉચ્ચારતા હોય એટલા ગંભીર થઈ ગયા. તેથી શું, પોતે બ્રાહ્મણને બદલે ક્ષત્રિય હોય તેથી શું ફેર પડી જાય? તે વિશ્વરથને ન સમજાયું. બ્રાહ્મણના 12 થી 8 વર્ષની વચ્ચે યજ્ઞો પવિત્ર અપાય, ક્ષત્રિય કુમારને 10 થી 11 વર્ષની વચ્ચે ગાધીરાજે રૂઢિગત માન્યતા આગળ ધરી. એવા ભેદ શા માટે? બેટા, બ્રાહ્મણનો ધર્મ છે અધ્યયન અને અધ્યાપનનો, ઉપનયન સંસ્કાર એટલે અધ્યાપનનો આરંભ. બ્રાહ્મણ વહેલો ભણવા બેસે તો જ વહેલો અભ્યાસ પૂરો કરે ને. ક્ષત્રિયને ધર્મ, રાજ્ય વહીવટ ચલાવવાનો અને પ્રજાનું રક્ષણ કરવાનો, તેણે વિશેષ શસ્ત્રોશાસ્ત્રોની વિદ્યામાં પારંગત થવાનું હોય. જરા મોટો થયા પછી જ શસ્ત્રોની તાલીમ લેવાનું સુગમ બને ને. ક્ષત્રિય માત્ર શસ્ત્રોનો જ તાલીમ લેવાની? ક્ષત્રિયો શાસ્ત્રનો અભ્યાસ કેમ ન કરે? વિશ્વરથે પાયાનો પ્રશ્ન પૂછ્યો. કારણ કે સર્વશાસ્ત્રમાં પારંગત થવા માટે શાસ્ત્રોએ બ્રાહ્મણોને યોગ્ય ગણ્યા છે. ગાધીરાજ પાસે શાસ્ત્રોના શરણ સિવાય બીજો કોઈ આધાર ન હતો. પિતાજી, મારે તો જમદગ્નિ સાથે ભણવું છે, મને બ્રાહ્મણ ગણવો હોય તો બ્રાહ્મણ ગણો. વિશ્વરથની હઠમાં ભાવિનો નિર્દેશ હતો, વિશ્વરથ ખોટી હઠ ન કરીએ. ગાધીરાજે લાડ અને અધિકાર મિશ્રિત સ્વરે કહ્યું, આમાં હઠ સિંહ, તારો આગ્રહ હોય તો આપણે ઋચિકજીને પૂછીએ, તેઓ શાસ્ત્રવેતા છે. તારી વાત ઋચિકજી પણ માન્ય નહીં રાખે. ઉપનયન સંસ્કારની બાબતમાં શાસ્ત્રની આજ્ઞા બહુ સ્પષ્ટ છે. ગાધીરાજને ઋચિકનો ટેકો મળી રહેવાની ખાતરી હતી. ભણવાની ના કહે એવું કોઈ શાસ્ત્ર ન હોય, નાનો એવો વિશ્વરથ મહાન સિદ્ધાંત રજૂ કરતો હોય તેમ બોલ્યો. ચાલ, આપણે ઋચિકજીને પૂછી જોઈએ. ચલો, વિશ્વરથે કહ્યું. પિતા પુત્ર ઋચિક પાસે પહોંચ્યા. લ્યો, વિશ્વરથને સમજાવો. ગાધીરાજે જમાઈને કહ્યું, શું સમજાવું? ઋચિકે પૂછ્યું. તેને જમદગ્નિ હારોહાર અભ્યાસ કરવો છે. પુત્રની ઈચ્છામાં કશુંક અબ્રાહ્મણ્ય હોય તેવા ભાવપૂર્વક ગાધીરાજે કહ્યું, બહુ સારું, ભલે આવતો. ઋચિકે સરળતાપૂર્વક કહ્યું, વિશ્વરથની અભ્યાસ ઝંખનામાં તેમને મહર્ષિ ભૃગુની ભવિષ્યવાણીનો પડઘો લાગ્યો. શું કહ્યું? ગાંધીરાજ ચોંકી ઉઠ્યા હોય તેમ આશ્ચર્યમાં ગરકાવ થતા કહ્યું, 10 વર્ષ પહેલાં ક્ષત્રિયને જનોઈ દેવાય? હા, દેવાય. ઋચિકનો અભિપ્રાય સ્પષ્ટ હતો. વિશ્વરથને બનેવીનું સ્પષ્ટ વક્તવ્ય રૂચ્યું, તમે શાસ્ત્રનું વચન ભૂલી ગયા? ક્ષત્રિય માટે યજ્ઞો પવિત્રની હોય નથી જાણતા? ગાંધીરાજે તપસ્વી ઋચિકના ઘોર અજ્ઞાનની દયા ખાતા હોય તેમ પૂછ્યું. જાણું છું, બધું જાણું છું. ગાંધીરાજ પોતાને શાસ્ત્ર સમજાવવા આવે તેથી નવાઈ પામતા હોય તેમ ઋચિકે કહ્યું. શું જાણો છો? ગાંધીરાજના સ્વરમાં અધીરાઈ હતી. શાસ્ત્રોમાં શબ્દાર્થ ઉપરાંત તેનો ભાવાર્થ પણ સમજવાનો હોય છે. શાસ્ત્રોમાં લખી છે તે મોડામાં મોડી અવસ્થાની વાત છે. સુયોગ્ય બાળકના ઉપનયન સંસ્કાર એથી વહેલા ન થઈ શકે એવું શાસ્ત્રો કહેતા નથી. મેં સાંભળ્યું છે કે વિશ્વરથ અત્યારથી સારો બાણાવરી થઈ ચૂક્યો છે. હવે ભલે ને અભ્યાસ અર્થે વહેલો આવતો અને તમારો આગ્રહ શાસ્ત્રના શબ્દાર્થને જાણવાનો હશે તો તે પણ થઈ શકશે. જમદગ્નિને અમે વસંત ઋતુમાં ઉપનયન સંસ્કાર કરાવવાના છીએ. વિશ્વરથને ગ્રીષ્મમાં યજ્ઞોપવિત આપીએ. શાસ્ત્ર કહે છે, વસંતે બ્રાહ્મણ મુપન્યેત ગ્રીષ્મે રાજન્યમ. કહો, આપની એ વિશ્વરથની બંનેની વાત જરવાશે ને? વિશ્વરથ ગાંધીરાજે મીઠું હસતા કહ્યું, બનેવીને આગળથી સમજાવી રાખેલો કે? સાચી વાત તો સૌ સમજુને સરખી સમજાય. વિશ્વરથ રાજીનો રેડ હતો. સારું, ત્યારે ગાંધીરાજે કહ્યું, હું તો આ કાવતરામાં સપડાઈ ગયો. ગ્રીષ્મમાં વિશ્વરથને જનોઈ આપીએ. આપે સત્યવતીની સાથે ફરી કાન્યકુંભજ આવવું પડશે. અવશ્ય આવીશ. વિશ્વરથનો આચાર્ય મારા સિવાય અન્ય કોણ હોય? ઋચિકે કહ્યું. અને ગ્રીષ્મ ઋતુમાં કાન્યકુંભજમાં વિશ્વરથને યજ્ઞોપવિત આપતા ઋચિકે પૂછ્યું, કો નામ અશ્મી? વિશ્વરથે શિષ્ય ભાવે પ્રત્યુત્તર દીધો, વિશ્વરથ નામાસ્મી. ઋચિક કશ્ય બ્રહ્મચાર્યાસી વિશ્વરથ ભવતઃ. અત્યાર સુધી ઋચિક વિશ્વરથના બનેવી હતા. આ ક્ષણથી તેઓ ગુરુ બની ગયા. વિશ્વરથ માત્ર સારો હોત તો ઋચિક તેને શિષ્ય તરીકે સ્વીકારતા પહેલાં 100 વખત વિચાર કરત. પરંતુ વિશ્વરથના ભાવિ વિશે બીજા જે જાણતા નહોતા તેની ઋચિકને તો ખબર હતી ને. ભૃગુવારુણીએ આગાહી કરી હતી કે ગાંધીરાજનો પુત્ર ક્ષત્રિય કુખે જન્મવા છતાં મંત્રદ્રષ્ટા થવાનો છે. ઋત અને સત્ય જે મનના જીવન સાથે તાણાવાણાની જેમ વણઈ જાય એવા મંત્રદ્રષ્ટાનું ગુરુપદ સ્વીકારતા ઋચિક આંતરિક આનંદ અનુભવી રહ્યા. આ પ્રતિભાને યોગ્ય વિકાસની તક આપવાનો પોતાનો ધર્મ છે એમ સમજીને ઋચિક ગાંધી પુત્ર વિશ્વરથને શિષ્ય તરીકે સ્વીકારી રહ્યા. આ ઉપનયન સંસ્કાર તેમને ઐતિહાસિક ઘટના લાગી. કોઈપણ બાળકને શિષ્ય તરીકે સ્વીકારવો એટલે તેના શારીરિક માનસિક આધ્યાત્મિક વિકાસની જવાબદારી ઉઠાવવી. વિશ્વરથ અંગે ઋચિક આવી જવાબદારી હર્ષભેર ઉઠાવવા તત્પર હતા. યોગ્ય ગુરુ મળવો જેમ મુશ્કેલ છે તેમજ યોગ્ય શિષ્ય પામવો એ પણ પરમ સૌભાગ્ય છે. શિષ્યએ ગુરુનું નામ ઉજાર્યાના પણ ઇતિહાસમાં કેટલા દાખલા છે. વિશ્વરથે જમદગ્નિ સાથે જ ઉપનયન ગ્રહણ કરવાનો આગ્રહ રાખ્યો તેથી ઋચિકને તેના બ્રાહ્મણ સંસ્કારની પ્રતીતિ થઈ. ભૃગુવાણી સાચી પડતી લાગી. આ બ્રાહ્મણ પ્રતિભા જાળવીને વિકસાવવાને તેમણે પોતાનો ધર્મ માન્યો. ઉપનયન સંસ્કારને અંતે શિષ્ય વિશ્વરથને આશીર્વાદ આપતા ઋચિકે કહ્યું, ઓરુમ ત્વમ જીવ શરદઃ સતમ વર્ધમાનઃ આયુષ્માન તેજસ્વી વર્ચસ્વી ભૂયાઃ. વિશ્વરથ ઋતિકને શિષ્ય ભાવે પગે લાગ્યો. ગાદીરાજ અને સરસ્વતી પુત્રને આશ્રમમાં વરાવતા થોડા ઢીલા થયા, પણ પુત્ર મોટી બહેન સાથે રહેવા જતો હતો એટલી તેમને નિરાત હતી. વિશ્વરથને તમારા હાથમાં સોંપીએ છીએ એટલે અમારા મનમાં ઉચાટ નથી, ગાદીરાજે કહ્યું. વિશ્વરથને શિષ્ય તરીકે સ્વીકારું છું, ત્યારે મારા મનમાં સતત પ્રાર્થના ચાલ્યા કરે છે કે ઈશ્વર મને તેનો યોગ્ય ગુરુ થવાનું સામર્થ્ય અર્પે. ઋતિકે વિનમ્ર ભાવે કહ્યું. તેમના મનમાં સતત ભૃગુવાણી ઘોરાયા કરતી હતી. ભાવિ મંત્રદ્રષ્ટાના ગુરુ થવાનો પ્રસંગ તેમને જીવનની ધન્ય ઘડી સમો લાગ્યો. 21. રાજવૈભવના જાગજમાનમાંથી સાદા આશ્રમ જીવનમાં પ્રવેશતા વિશ્વરથને મૂંઝવણ ન થઈ. કૌશેયને બદલે વલકલ પહેરવાનો તેમને ત્રાસ ન લાગ્યો. મશરૂના ગાદલાને બદલે ભૂમિ પર પડવાનું તેને અસહાય ન લાગ્યું. ઋચિક વિશ્વરથને આશ્રમના અન્ય વિદ્યાર્થીઓ કરતાં કોઈ વિશિષ્ટ સગવડ આપતા ન હતા, એનું તેને દુઃખ નહોતું. ઉલટું તેને તો સૌની સાથે સમાન ભાવે રહેવાનો આનંદ હતો. થોડા સમયમાં વિશ્વરથ આશ્રમ જીવન સાથે એટલો તદ્રુપ થઈ ગયો કે જમદગ્નિ જેટલો જ તે આશ્રમ જીવનથી ટેવાઈ ગયો. મહાલયના કૃત્રિમ વાતાવરણ કરતાં આશ્રમનું સ્વાભાવિક વાતાવરણ તેને ગમ્યું. વિધિ નિષેધોથી મુક્ત જીવન તેને આહલાદક લાગ્યું. સાધુને સંયમપૂર્ણ જીવન, સાત્વિક અને પૌષ્ટિક આહાર, સહઅધ્યાયીઓ વચ્ચેના અનન્ય મૈત્રી સંબંધો, ઉષ્યકાલથી માંડી રાત્રિ પર્યંત ઉત્સાહભર્યા પ્રવૃત્તિશીલ વાતાવરણથી ધબકતો આશ્રમ, એ બધાએ વિશ્વરથમાં નવો ઉમંગ પ્રેર્યો. તેને કંઈક આવું જ જોઈતું હતું જે સ્વાભાવિક હોય, પ્રેરક હોય. પોતાની અંદર પડેલી શક્તિને કસોટીએ ચડાવવાની વિશ્વરથને આવી જ કોઈક તક જોઈતી હતી. તેને આગળ આવવું હતું, પણ મુક્ત સમાન સ્પર્ધા દ્વારા. રાજપુરુષોના કૃત્રિમ શિષ્ટાચારથી તે ઘરે આવી ગયો હતો. એ વર્તુળમાં શિષ્ટાચારનો ચીલો ચાતરવો તે મોટો અપરાધ મનાતો. સત્ય કરતા ઘણીવાર શિષ્ટાચારનું મહત્વ વધી જતું. વિશ્વરથને આવું બધું ગુંગરાવનાર લાગતું. તેનો ક્રાંતિકારી જીવ બહુ નાની વયથી વ્યર્થ શિષ્ટાચારનો બોજ ફગાવી દેવા થનગની રહ્યો હતો. વિશ્વરથની આકાંક્ષા નવા ચીલા પાડવાની હતી. આશ્રમમાં એ આકાંક્ષા પરિપૂર્ણ કરવાની તક હતી. અહીં રાજકુમાર નહોતો, વિદ્યાર્થી હતો. ઋચિકે અલ્પકાળમાં જોઈ લીધું કે વિશ્વરથની ગ્રહણ શક્તિ તીવ્ર હતી. અટપટી વાત પણ તે સહેલાઈથી સમજી જતો, પણ ન સમજાય ત્યાં સુધી પ્રશ્ન પૂછવાનું છોડતો નહીં. સમજ્યા વિના સમજી ગયાનો ડોર કરનારની જમાતનો વિશ્વરથ નહોતો, કારણ કે તે જ્ઞાનનો પીપાસુ હતો. રાજકુમારનો દમંડ કન્યકુંભ જ મૂકતો આવ્યો હોય એમ તે સંપૂર્ણ સરળતાથી આશ્રમમાં બધા જ સમૂહ શ્રમના કાર્યમાં ભાગ લેતો. શારીરિક શ્રમ કરવાની તેને શરમ નહોતી, ઉલટો ઉત્સાહ હતો. જે કામ જમદગ્નિ કરે તે પોતે પણ કરવું જોઈએ, એટલી સીધી તેની સમજણ હતી. વિશ્વરથની આવી સમજણને લીધે ઋચિકનું કાર્ય એટલા પ્રમાણમાં સરળ હતું. ઋચિક સમજ્યા કે વિશ્વરથ જેવા વિદ્યાર્થીનો ધાર્યો ઘાટ ઉતારવાનો બહુ મુશ્કેલ નહીં બને. મેઘા અને મહેનતનો સુભગ સંયોગ થાય તો વિદ્યાર્થી ધારે તે કરી શકે. સામાન્ય વ્યવહારની બધી બાબતોમાં સરળ વિશ્વરથ પોતાના અભિપ્રાયનો આગ્રહી હતો. પોતાની વાત ખોટી છે એમ કોઈ સમજાવી શકે તો પણ એ વાત છોડતા તેને થોડો સમય લાગતો, અને વિશ્વરથને સમજાવવાનું ગજુ બહુ ઓછાનું હતું. સામાન્ય વિદ્યાર્થીઓ તો વિશ્વરથના સોંસરવા ઉતરી જાય તેવા સચોટ તર્ક સમક્ષ તરત પરાજય સ્વીકારી લેતા. કોઈ કોઈ વિદ્યાર્થી વિશ્વરથને રાજકુમાર ગણી તેની સેહે અનુભવતા પણ વિશ્વરથને એ ન ગમતું. જન્મજાત ઉચ્ચતા કરતાં પોતે પ્રાપ્ત કરેલી ઉચ્ચતા વિશ્વરથને વધારે ગમતી. વિશ્વરથ સૌની સાથે ભરવા મચતો, પણ તેનું વ્યક્તિત્વ એટલું પ્રબળ હતું કે સહપાઠીઓ તેનું વર્ચસ્વ સ્વીકારીને ચાલતા જમદગ્નિ વિશ્વરથને મામા તરીકે માન આપતો. એમાં કશું અઘટિત નહોતું, પરંતુ બીજા વિદ્યાર્થીઓ તેનાથી અંજાતા. પોતે રાજવંશી છે એટલે કોઈ અંજાય તે વિશ્વરથને ન ગમતું, પણ પોતાની પ્રતિભાથી કોઈને આંજી શકાય તો વિશ્વરથ રાજી થતો. વારસામાં મળેલા પદ કે સ્થાનનું વિશ્વરથને ગૌરવ ન હતું, કારણ કે તેને લાગતું કે પ્રતિભા માનવીના પુરુષાર્થથી વિકસે છે. વિશ્વરથને પોતાના પુરુષાર્થમાં શ્રદ્ધા હતી. દેવકૃપાનું મહત્ત્વ સમજાય એવા અનુભવોમાંથી પસાર થવાનું તેને હજી બાકી હતું. કારનો પ્રવાહ વહેવા લાગ્યો. વિશ્વરથનો અભ્યાસ આગળ વધવા લાગ્યો. ઋચિક ધનુર્વિદ્યાના મૌલિક અને અભિનવ સિદ્ધાંતો સમજાવતા અને વિશ્વરથ તેને આસાનીથી આત્મસાત કરી લેતો. કેમ જાણે ધનુર્વિદ્યા તેને ઘરથૂતીમાં મળી હોય. ધનુર્વિદ્યાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબત વિશ્વરથ માટે હસ્તામલકવત હતી. ધનુર્વિદ્યાના શાસ્ત્ર અને પ્રયોગ બંનેમાં તે પ્રવીણ હતો. ગુરુના શિક્ષણ ઉપરાંત તે ધનુર્વિદ્યામાં મૌલિક સંશોધન પણ કરતો. ઋચિક વિશ્વરથને શસ્ત્ર વિદ્યા ઉપરાંત શાસ્ત્રના અભ્યાસમાં પણ પારંગત કરવા માંગતા હતા. ઋચિકે જોયું કે વિશ્વરથમાં રાજકુળનો ઘમંડ ભલે નહોતો, પણ પોતાની શક્તિમાં તેને એટલી બધી શ્રદ્ધા હતી કે ક્યારેક તે અહંકારનું સ્વરૂપ ધરી લેતી. આવો અહંકાર સાત્વિક હોય તો પણ માનવીના વિકાસમાં બાધારૂપ બને છે. આત્મશ્રદ્ધા અને અહંકારને જુદા પાડતી ભેદરેખા બહુ પાતળી છે. આત્મશ્રદ્ધા ઓસરે નહીં અને અહંભાવ દૂર થાય એ પ્રકારની કેળવણી વિશ્વરથને આપવા ઋચિક પ્રયત્નશીલ હતા. ધીરજપૂર્વક તેઓ આ દિશામાં પ્રયાસ કરી રહ્યા હતા. માનવીના ઘડતરનું કાર્ય બહુ કપરું છે. કારમિજ પથરામાંની કુશળ શિલ્પી પોતાની કલ્પના મુજબનો ઘાટ ઊભો કરી શકે, પરંતુ માનવને ધાર્યો ઘાટ આપવાનું એટલું સહેલું નથી. ચાકડે ચડેલા માનવ પિંડાનો ઘાટ માત્ર પ્રત્યક્ષ પુરુષાર્થ પર નિર્ધારિત નથી હોતો ને. એમાં તો ભવો ભવના કર્મોની આડી અવરી અસરો પોતાનો પ્રભાવ પાડ્યા કરે છે. એ અસરો ભૂંસી નવું આલેખન માત્ર તપ દ્વારા જ સાધ્ય. તપ બહારથી લાદી નથી શકાતું, એ અંતરથી સ્ફૂરવું જોઈએ. બહારથી લાદેલા તપ ઘણીવાર દંભભક્તિનો આંચરો બની જાય છે. ઋચિક વિશ્વરથની શક્તિઓને વિકસાવવાની તક આપ્યા કરતા તેના અહંભાવને ઓછો કરવા અવનવી પદ્ધતિઓ અપનાવતા. આ કાર્યમાં ધારી સફળતા ન મળે તો તેઓ નિરાશ ન થતા કે શિષ્ય પર નારાજ પણ ન થતા. સાચો શિક્ષક શિષ્યની નબળાઈથી કદી નારાજ નથી થતો. ગુસ્સે તો ન જ થાય, ગુસ્સો કરવો પડે એટલી શિક્ષકની નિર્બળતા અપૂર્ણતા. ભૃગુ વારુણીના વંશજ ઋચિક નિર્બળ કે અધકચરા નહોતા. ભાર્ગવ આશ્રમના અધિષ્ઠાતા ઋચિક જીવનધર્મી આચાર્ય હતા. માતા જે ઉત્સાહ અને ધીરજથી બાળકને ઉદરમાં પોષે છે એટલા જ ખંતથી તેઓ વિશ્વરથનું ઘડતર કરી રહ્યા હતા. મંત્રદ્રષ્ટા સર્જવાનું કાર્ય આસાન નથી તો ભાવિ મંત્રદ્રષ્ટા વધુ પડતો સભાન ન થઈ જાય તે પણ જોવાનું હતું. વધારે પડતી સભાનતા એ અનેક પ્રતિભાને રોરી નાખે છે. એકવાર જમદગ્નિ અને વિશ્વરથ સમિધ લઈને ચાલ્યા આવતા હતા. સૂર્યાસ્ત થઈ ગયો હતો, મોં સૂંજણું માંડ રહ્યું હતું. મામા ભાણેજ વાતોના તાનમાં મસ્ત હતા. મામા ભાણેજની વાતો વર્ષો વીતવા છતાં અણખૂટ રહી હતી. જમદગ્નિ અને વિશ્વરથ જે કેડી પર ચાલતા હતા તેના પર સામેથી મોટો સર્પ ચાલ્યો આવતો હતો. વાતોમાં તલ્લીન હોવા છતાં વિશ્વરથ સજાગ હતો. જમદગ્નિ સર્પના માર્ગમાંથી ખસી જવા માંગતો હતો ત્યાં વિશ્વરથે વિદ્યુત ત્વરાથી ધનુષ્ય પર બાણ ચડાવી સર્પને યમસદન પહોંચાડી દીધો. દોઢ વામ લાંબો સર્પ બાણના એક પ્રહારે પૂરો થઈ ગયો. એક પલક માત્રમાં આ બધું બની ગયું. મામા, આ શું કર્યું? જમદગ્નિએ પૂછ્યું. સ્વભાવથી ક્રોધી છતાં જમદગ્નિ રૂચિકનો વારસ હતો. વ્યર્થ હિંસા તેને ન રૂચી. આપણા માર્ગમાં આડે આવનારને દંડ દીધો, વિશ્વરથે શાંતિપૂર્વક કહ્યું. તેને કંઈ અયોગ્ય કર્યું હોય એમ નહોતું લાગ્યું. એ સર્પ આપણને શું નડતો હતો? એની મસ્તીમાં ચાલ્યો આવતો હતો. આપણને તેણે કંઈ કર્યું નહોતું. જમદગ્નિએ મામાને સમજાવવાનો પ્રયાસ કર્યો. નિરર્થક હિંસાથી અર્ગા રહેવાનો તેનો સ્વભાવ થઈ ગયો હતો. એ સર્પ કરડવા આવે ત્યાં સુધી વાટ જોવી? શત્રુ અને વ્યાધિ ઉગતા જ ડાંભી દીધા સારા. અધૂરો ગળો છલકાય તેમ વિશ્વરથ ટપટપ અધકચરા સિદ્ધાંતો વ્યક્ત કરી રહ્યો. સર્પની હિંસામાં તેને કશું અઘટિત નહોતું લાગ્યું. ભાર્ગવ, આશ્રમમાં કોઈ નિરર્થક હિંસા કરતું નથી. જમદગ્નિએ આશ્રમની પરંપરાનો ખ્યાલ આપ્યો. જીવ માત્ર પ્રત્યે આદર રાખવો તે આશ્રમનો ઊંચો સંસ્કાર ગણાતો. મને એવો નિયમ સમજાતો નથી. વિશ્વરથ પોતાની વાત છોડે તેવો ક્યાં હતો? આવો કોઈ નિયમ હોય તો તે ખોટો છે એવો ભાવ તેના ચહેરા પર તરવરી રહ્યો. પિતાજીએ બરાબર પરંપરા પાડી હશે ને? જામદગ્નિને પિતાની આશ દ્રષ્ટિમાં અચર વિશ્વાસ હતો. પિતાજીની વાત પર તર્ક ચૂથણા કરવાનું તેને ન રૂચતું. શું સમજીને આવી પરંપરા પાડી? વિશ્વના ક્રમથી ઉલટી પરંપરા? જગતમાં કોણ હિંસા નથી કરતું? જીવોનું જીવન જ જીવ છે. વિશ્વરથે કહ્યું, હિંસા વિના અવની પર જીવન જ શક્ય નથી. પિતાજી કહે છે કે નિરર્થક હિંસા પાછળ ઊંડે ઊંડે ભય હોય છે, માટે અભયના ઉપાસકને હિંસા ન શોભે. જમદગ્નિ ઋચિકના ઉચ્ચ સિદ્ધાંતોનું જે હાર્દ સમજ્યો હતો તે વિશ્વરથને સમજાવવા મથ્યો. જમદગ્નિ, મારી સમજણ ઓછી હશે તે સ્વીકારવા હું તૈયાર છું, પણ ભય મને કોઈનો કદી લાગ્યો નથી. વિશ્વરથની એ વાત સાચી હતી. પિતાજી કહે છે કે ભય ન લાગે એ બધા અભય નથી હોતા. જમદગ્નિએ ભય ન લાગવો અને અભય હોવું એ બંને વચ્ચેની સૂક્ષ્મ ભેદરેખા દોરી બતાવી. તારી વાત તો બધી વિચિત્ર છે. વિશ્વરથે હાંસી કરતો હોય તેમ હસી વાતનો બંધ વાર્યો. જમદગ્નિની વાત વિચારવા યોગ્ય હોઈ શકે એટલું પણ ન સ્વીકારી વિશ્વરથે પોતાનું છીછરાપણું દર્શાવ્યું. તેણે હજી ઘણી દિશામાં વિકાસ સાધવાનો હતો. પિતાજીને પૂછી જોજો, તેઓ તમને સમજાવશે, જમદગ્નિએ કહ્યું. સારું, આપણે ગુરુજીને પૂછી જોઈશું. અત્યારે તો ચાલ. વિશ્વરથનું ટિખર હજી ચાલુ હતું. હા ચાલો, હું મૃત સર્પ ઉપાડી લઉં. જમદગ્નિએ સમજીનો ભારો નીચે મૂક્યો. એને શું કરીશ? વિશ્વરથને આશ્ચર્ય થયું. હોમ કરીને અગ્નિદાહ આપીશ, જમદગ્નિએ કહ્યું. એ પણ આશ્રમનો જ એક જીવ હતો ને? જમદગ્નિએ મૃત સર્પ સમિતના ભારા પર મૂક્યો. વાહ, વિશ્વરથે કહ્યું. જમદગ્નિ અને વિશ્વરથ ચાલતા થયા. ઋચિક તેમને સામા મળ્યા. આ શું જમદગ્નિ? ઋચિકે મરેલો સર્પ જોઈને પૂછ્યું. મામાએ એને મારી નાખ્યો. તેને વિધિપૂર્વક અગ્નિદાહ દેવા હું સાથે લેતો આવ્યો છું. જમદગ્નિએ સ્વરમાં ફરિયાદનો અંશ ઓછામાં ઓછો દેખાય તેમ કહ્યું. વિશ્વરથ, સર્પ તને દંશ દેવા ઘસ્યો તો? ઋચિક ઋષિના મનમાં સૌથી પહેલો પ્રશ્ન ઉઠ્યો. સ્વરક્ષણાર્થ હિંસા કરવી પડે તે ઋચિકને ક્ષંતવ્ય લાગતું. હિંસા ન જ કરવી પડે તે ઊંચી ભૂમિકા હતી, પણ આશ્રમના વિદ્યાર્થીઓ એટલી ઊંચી ભૂમિકા તરત કેમ પ્રાપ્ત કરી શકે? ના વિશ્વરથે કહ્યો, તો એને માર્યો શા માટે? ઋચિકના પ્રશ્નમાં જીવ માત્ર પ્રત્યેનો આદર હતો, આને તેઓ આર્યત્વ કહેતા. ગુરુજી, તમારી વાત મને નથી સમજાતી. સર્પ દેખ્યો એટલે તેને મારવાનો જ હોય. વિશ્વરથ કાન્યકુંભજના સંસ્કાર સદંતર ભૂલી નહોતો ગયો. ગાદીરાજથી માંડી સામાન્ય સૈનિક સુધીના સૌ સર્પને દેખતા મેત મારતા. તેમને મન સર્પ માનવ જાતનો નિર્વિવાદ શત્રુ હતો. વૃદ્ધ દસ્યુને માર્યા પછી વિશ્વરથમાં જે વિષાદ પ્રગટ્યો હતો તે દૂર કરવાનો, તેને જીવહિંસાની અનિવાર્યતા સમજાવવાનો કાન્યકુંભજમાં સભાન પ્રયાસ થયો હતો. એ થયો અરણ્યવાસીનો વ્યવહાર. ઋચિકે શાંતિપૂર્વક કહ્યું, નગરમાં પણ મેં એવું જ જોયું છે. વળી આ તો અરણ્ય જ છે ને? વિશ્વરથે નગરને અરણ્ય સ્થૂલ અર્થ લીધો. ના વિશ્વરથ, અરણ્યનો નિર્દેશ મેં સ્થાન પરત્વે નથી કર્યો, સંસ્કાર પરત્વે કર્યો છે. બીજું, આ અરણ્ય ઉપરાંત આશ્રમ પણ છે. આશ્રમ અરણ્યના નિયમ અનુસાર ન જ ચાલે. ઋચિકના સ્વરમાં આછો રંજ હતો. આટલો રંજ પણ તેઓ ભાગ્ય જ દર્શાવતા. તો શું આશ્રમમાં શાપ કરડે ત્યાં સુધી રાહ જોવાનો નિયમ છે? વિશ્વરથે તિખર કરતો હોય તેમ પૂછ્યું. વિશ્વરથ, તું આશ્રમમાં કેટલા સમયથી છે? ઋચિકે વિશ્વરથનું તિખર પસંદ ન પડ્યું હોય તેમ કહ્યું. 6 વર્ષથી. વિશ્વરથે ગુરુજીની નારાજી પારખી સરળતાપૂર્વક ઉત્તર દીધો. અન્યની પવિત્ર ભાવનાની મસ્કરી ન કરાય એટલું તેને સમજાયું. વડીલ પ્રત્યેનો આદરભાવ કોઈ પણ પરિસ્થિતિમાં ચૂકવો ન જોઈએ. 6 વર્ષમાં તે સર્પદંશના કેટલા પ્રસંગ જોયા. ક્ષણ પહેલાં જ રંજ પામેલા ઋચિકે સરળતાપૂર્વક પૂછ્યું, એક પણ નહીં, એનો અર્થ કાંઈ સમજ્યો? ઋચિકે વિશ્વરથને નજીક લઈ વાંસા પર હાથ ફેરવતા પૂછ્યું. ઋચિક પોતાની નારાજી ઘણીવાર મમતા દ્વારા વ્યક્ત કરતા. ના વિશ્વરથ થોડો શરમાયો. ગુરુજીની વાતનું હાર્દ સમજવા જેવું છે એમ તેને લાગ્યું. એનો અર્થ એ કે કરડવું જ એ સર્પનો સ્વભાવ નહીં હોય. અરણ્ય સર્પનું નિવાસસ્થાન છે. સર્પ અહીં ન હોય તો ક્યાં હોય? આપણે તેનું સહઅસ્તિત્વ સ્વીકારી લઈએ તો તેને આપણા અસ્તિત્વ સામે વાંધો ન રહે. ઈશ્વરની આ સૃષ્ટિ માત્ર માનવ માટે જ છે એમ કેમ માની લેવાય? પૃથ્વી પર જીવવાનો સર્વજીવોનો અધિકાર સ્વીકારીએ. ઋચિકે જીવશાસ્ત્રનું પરમ પવિત્ર સત્ય ઉચ્ચાર્યું. આ સત્યની પ્રસ્થાપના ઋચિકના જીવનનો પરમ પુરુષાર્થ હતો. ઈશ્વરની સૃષ્ટિની સમતુલા જાળવવાની એ ગુરુ ચાવી હતી. ગુરુજી, આ શાસ્ત્રોક્ત વાત છે? વિશ્વરથને સહ અસ્તિત્વની વાત નવી લાગી. વિવેક જાળવવા ખાતર તે તૈયાર પણ ન સમજાય એ વાત તે સ્વીકારી ન લે, છતાં તેના સ્વરમાં અત્યારે વિદ્યાર્થીની વિનમ્રતા હતી. શાસ્ત્રો મહામાનવના અનુભવમાંથી ઊભા થાય છે. મારો શિષ્ય નવા શાસ્ત્રો ઊભા કેમ ન કરે? ઋચિક વિશ્વરથ સામે પ્રેમપૂર્વક જોઈ રહ્યા. વિશ્વરથની શક્યતા અડેના બધા આવરણો હટી જાય એ જોવાનો તેમનો પ્રયત્ન હતો. વિશ્વરથની શક્તિનો તો તેમને ખ્યાલ જ હતો. આજ સુધી કોઈએ પ્રાણી માત્ર પ્રત્યે અવૈર પ્રબોધ્યું છે? વિશ્વરથે જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું. માત્ર પ્રબોધ્યું છે એટલું જ નહીં, આચર્યું છે, પરંતુ તેનો શાસ્ત્ર તરીકે સ્વીકાર નથી થયો. વ્યક્તિગત કિસ્સામાં અવૈર સાધી શકાયું છે, સમાજ ધર્મ હજી તે નથી બન્યું. પ્રાણી માત્ર પ્રત્યેના અવૈરની વાત ક્યાં કરીએ? માનવ માનવ વચ્ચેનું અવૈર પણ હજી વ્યર્થ કલ્પના લાગે છે. ઋચિકની મીઠ આ વાત કરતાં ક્યાંય દૂર દૂર મંડાઈ રહી. તેમને પણ પોતાનું એક સ્વપ્ન હતું ને? તેમના માનસ ચક્ષુ સમક્ષ હહૈયોનું વૈર સમાવવા પોતે કરાવેલ ભાર્ગવોના અભિનિષ્ક્રમણનો પ્રસંગ પરવરી રહ્યો. ગુરુજી, જીવન એટલે જ સંઘર્ષ. એમાં તમારી અવેરની વાત કેમ ટકશે? વિશ્વરથ પોતાની વાત જલ્દી છોડે તેવો નહોતો, પણ અત્યારે તે સમજ્યો કે આ સંવાદ મંથનમાંથી નવનીત જ લાદવાની શક્યતા છે. પશુ યોનિનું જીવન એટલે સંઘર્ષ, એ વાત સાચી છે, પરંતુ માનવ પશુથી જુદો છે, ચડિયાતો છે. માનવ જીવનની ચરમ સિદ્ધિ સંઘર્ષ દ્વારા નહીં, તપ દ્વારા સાધ્ય છે. આ વાત સમજાય તો જીવનની નવી દિશાના દ્વાર ઉઘડે, નવા પરાક્રમો માટેનો રાજમાર્ગ ખુલ્લો થાય. ઋચિકે નમ્ર ભાવે કહ્યું, શિષ્યને તેઓ દબાવવા નહોતા માંગતા, વિકસાવવા માંગતા હતા. માનવનું દેવત્વ વિકસાવવાની તેમના અંતરમાં એક કલ્પના હતી. માફ કરજો, મને તમારી વાત નથી સમજાતી, વિશ્વરથે જરાય સંકોચ વિના કહ્યું. ઋચિકની વાતમાં કંઈક તથ્ય હોય એમ લાગવા છતાં તે જૂની ટેવ મુજબ પોતાની વાત જતી કરવા તૈયાર ન થયો. આવી હઠ જ્યારે સત્યના આગ્રહમાં પલટાય ત્યારે માનવી તરી જાય છે. ન સમજાય તો પણ તું મારી વાત સ્વીકારી લે એવો મારો આગ્રહ ન હોય, પરંતુ ન સમજાય તે બધું ઉવેખવા જેવું છે એમ પણ ન માનવું. આજ ન સમજાય તે કદાચ ભાવિમાં બહુ ઉપયોગી નીવડે. મનને કોઈક ખૂણે આજની વાત સંગ્રહી રાખજે. પ્રસંગ ઉપસ્થિત થાય તો એની કસોટી કરી જોજે. હું પોતે સહઅસ્તિત્વના સિદ્ધાંતમાં સફળ થયો છું એમ કહી શકું તેમ નથી, પણ એ સિદ્ધાંત પ્રયોગ કરવા જેવો છે એટલું જરૂર કહું. પ્રયોગશીલ મટવું એટલે જનુની બનવું. જનુન પશુત્વનો અંશ છે. ગુરુજી, આપની ઈચ્છાને માન આપીને એટલું કહું કે હવેથી આ આશ્રમની હદમાં નિરર્થક પ્રાણી હિંસા નહીં કરું. વિશ્વરથે આ રીતે ગુરુજી પ્રત્યેનો પોતાનો આદર વ્યક્ત કર્યો. હઠગ્રહી બનીને તે વિવેક છોડવા નહોતો માગતો. ગુરુના નિર્વધી પ્રેમનો પડઘો તેના અંતરમાં પડ્યા વિના ન રહેતો. આવી રીતે તેનું ઘડતર થઈ રહ્યું હતું, એ પણ ઓછું નથી. મારા પ્રયોગમાં તારો આટલો સહકાર પણ ઉપયોગી નિવડશે. અવેરની ભાવના સુધી ન પહોંચ્યા તો કંઈ નહીં, સમજપૂર્વક મર્યાદિત અહિંસા આચરીશ તો પણ સમગ્ર પ્રાણી જગતને જુદી રીતે જોવાની દ્રષ્ટિ પામીશ. એ દ્રષ્ટિમાંથી પ્રેમ વિકસશે. પ્રેમ પ્રભુતાનું પ્રથમ સોપાન છે. આવા પ્રેમ પ્રભુતા કરતાંય ચડિયાતું તત્વ છે. પ્રભુતા નહીં હોય તો ચાલશે? પ્રેમ વિના જીવન સંઘર્ષમય અને ક્ષુદ્ર બની જશે. વાતો કરતા ત્રણેય આશ્રમમાં આવ્યા. જમદગ્નિ મૃત સર્પના અગ્નિદાહમાં પડ્યો. વિશ્વરથે પણ મૃત સર્પને પોતાનો અર્ધ્ય આપ્યો. ગુરુજીની વાત એટલી અસર કર્યા વિના ન રહી. ઋચિક માત્ર પરંપરાગત આશ્રમ નહોતા ચલાવતા, તેનો આશ્રમ માનવને વિકાસની ચરમસીમાએ પહોંચાડવાની પ્રયોગશાળા હતો. ચોમેર શસ્ત્ર વિદ્યામાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરવાની હરીફાઈ ચાલતી હતી ત્યારે ભાર્ગવ આશ્રમમાં જીવનના નવા મૂલ્યોને પણ પ્રયોગની એરણ પર ચડાવી વૈરવિહીન વિશ્વ રચવાના સ્વપ્ન સેવાતા હતા. ગુરુકુળો, શિક્ષણના ધામો ઉપરાંત સમાજશાસ્ત્રની પ્રયોગશાળા પણ હતા. ગુરુકુળોમાં જીવનનો સમગ્રપણે વિચાર થતો. જીવનના ભાગલા પાડવાની વૃત્તિ સંકીર્ણતા ગણાતી. આ પ્રયોગનું સ્પષ્ટ સ્વરૂપ તો ઋચિક પણ પામી શક્યા નહોતા, પણ આનર્થમાં હયૈયોની પ્રકાંડ હિંસક લીલા જોયા પછી તેમના મનમાં મુક્ત એવો નવતર જીવન વ્યવહાર ઊભો કરવાની ઝંખના જાગી હતી. ભાર્ગવ આશ્રમમાં આ ઝંખનાને મૂર્તિવંત કરવાના પ્રયોગો થતા. બધા પ્રયોગો સફળ નહોતા થયા, પરંતુ એવો પ્રયોગ કરવા જેવો છે એટલી પ્રતીતિ ઋચિકની અચૂક થઈ હતી. વિશ્વરથ આ પ્રકારની વિચારસરણીથી વિરુદ્ધ હતો. તેને ઋચિક તટસ્થ બનાવી શક્યા. સંશોધન માટે ધીરજ ખૂબ આવશ્યક છે. સાચા સંશોધનકારી જેમ ઋચિકમાં અપાર ધીરજ હતી, જેનું મન ખુલ્લું હોય તે જ ધીરજ દાખવી શકે છે. અધીરાય હોય તે કદી વૈજ્ઞાનિક ન થઈ શકે. ભાર્ગવ આશ્રમમાં પરંપરાગત જ્ઞાનનું શિક્ષણ સર્વ વિદ્યાર્થીઓને અપાતું. શસ્ત્ર વિદ્યા સૌ શીખતા. જુદા જુદા શાસ્ત્રોનું જ્ઞાન પણ પ્રત્યેક વિદ્યાર્થીને અપાતું, પરંતુ સમગ્ર વિદ્યાર્થી સમુદાયમાંથી જે થોડા તેજસ્વી કે મૌલિક લાગે તેમની દ્વારા રૂચિક પોતાના સ્વપ્નોને આકાર આપવાનો પ્રયાસ કરતા એવા વિશિષ્ટ શિષ્યો નૂતન દર્શનના પ્રેરણતા બને એવી તેમની મહેચ્છા હતી. વિશ્વરથ આ પ્રકારનો વિશિષ્ટ વિદ્યાર્થી હતો. જમદગ્નિ પણ એવા વિદ્યાર્થીઓમાંનો એક હતો. વિશ્વરથનું અહમ રૂચિકની વિચારશ્રેણીના અમલમાં ક્યારેક બાધારૂપ બનતું. જમદગ્નિનો ક્રોધ આડો આવતો, પણ એ બંનેમાં જે આંતરિક શક્તિ હતી તે રૂચિકે પારખી હતી અને તેમના વિકાસ આડેની અડચણો દૂર કરવા તેઓ સતત પ્રયત્નશીલ રહેતા. બંનેને રૂચિક કુશળતાપૂર્વક ગળી રહ્યા હતા. ઢાંકણાના ગા સહિત એવો ગળાય ભાંગી ન પડે તેની રૂચિક ખાસ કાળજી રાખતા. રૂચિક વડીલ હતા અને ગુરુ પણ હતા. વિશ્વરથ અને જમદગ્નિ વડીલની હૂંફ પામતા તેમજ તેમને ગુરુનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું. રૂચિક તેમને છૂટો દોર આપતા અને જરૂર લાગે ત્યારે ટપારીને રોકતા પણ ખરા. અને તેથી જ ભાર્ગવ આશ્રમમાં જળ નિયમન કરતા જીવનનો ધબકાર સવિશેષ દેખાતો. ભાર્ગવ આશ્રમમાં નિયમોનું નહીં પણ પ્રત્યેક વ્યક્તિના સ્વતત્વનું વર્ચસ્વ રહેતું. નિયમો સૌ પાળતા પણ કોઈને કદી ગુંગરામણ ન થતી. યમ નિયમો બહારથી લાદવામાં ન આવતા, અંતરમાંથી સ્ફૂરતા. 16 વર્ષના થયા ત્યાં સુધીમાં વિશ્વરથ અને જમદગ્નિ અનેક વિદ્યાઓના હાથમાં પ્રવેશી ચૂક્યા હતા. હવે પોતાની મેરે પ્રયાસ કરીને પણ તેઓ આગળ વધી શકે તેમ હતા. સાચું શિક્ષણ એ કે જે શિક્ષાર્થીને પગભર કરી દે, પોતાની મેરે વિચાર તો કરી દે. મામા ભાણેજ બંનેના શરીર સારી રીતે કસાયેલા થયા હતા. બંને હોંશે હોંશે સમિત કાપવા જતા. આશ્રમના કૃષિ કાર્યથી માંડી સ્વચ્છતા સુધીના બધા કામ વિશ્વરથ જમદગ્નિ ઉત્સાહપૂર્વક કરતા. અન્ય સહઅધ્યાયીઓને તેઓ સહાયભૂત થતા. બંનેનું પ્રાણ તત્વ એટલું પ્રબળ હતું કે કંઈ ને કંઈ નવા સાહસ કરવા તેમનું લોહી ચટકા ભર્યા કરતું. પરે પર તેમને જીવન ઉભરાતું લાગતું. જમદગ્નિ અને વિશ્વરથના સ્વભાવમાં ભેદ હોવા છતાં તેમનું સખ્ય અપૂર્વ હતું. બંનેને એકમેક વિના ન ચાલતું. બંને વચ્ચે મતભેદ ઘણી વાર થતા, પણ મતભેદ કદી નહીં સમત ન થવાય ત્યારે પણ તેઓ પરસ્પરની શુભ નિષ્ઠાનો ખેલદીલીપૂર્વક સ્વીકાર કરતા. મૈત્રી નભાવવાનો એ અજોડ કિમિયો તેમને હસ્તગત થઈ ગયો હતો.